તારીખ 7/9/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 177.
એટલે આત્મા પોતે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, અનંત ગુણનું પ્રભુત્વ જેનામાં છે, મૂળ ચૈતન્ય ધાતુ આત્મા છે, એને જે સ્વરૂપે છે એ સ્વરૂપે સ્વીકારવાને બદલે નહીં સ્વીકારતા. વર્તમાન અવસ્થામાં સ્વરૂપને ભૂલીને ઉત્પન્ન થયેલા રાગને કારણે રાક્ષા માટે થયો છે, પોતાના સ્વરૂપને પોતે ભૂલ્યો છે માટે રાગ ઉત્પન્ન થયો છે, અને પોતાના સ્વરૂપને અન્યથા સ્વીકાર્યું છે માટે રાગ ઉત્પન્ન થયો છે. એવો રાગના સંબંધવાળો કહેવો, માનવો, જાણવો, અનુભવ કરવો એ દુઃખરૂપ છે, એ દુઃખમય છે, સ્વયં દુઃખમય છે, દુઃખનું કારણ છે, અને દુઃખનો જન્મ અહીંથી થાય છે. મૂળ દુઃખની ઉત્પત્તિ જે થાય છે એ પોતાને રાગવાળો અનુભવ કરવો તે દુઃખનું મૂળ ઉત્પત્તિનું કારણ છે. પ્રશ્ન એ થાય છે કે અવસ્થામાં રાગની ઉત્પત્તિ છે, તેથી રાગના સંબંધ વાળો માન્યો કે જાણ્યો એમાં ખોટું શું છે? રાગ તો અવસ્થામાં ન હોય ને વિતરાગ પરિપૂર્ણ હોય તો વિતરાગ માન્ય,
બરાબર.
પણ અવસ્થામાં રાગનો સંબંધ છે તેથી રાગના સંબંધ વાળો અમે માનીએ છીએ. તર્ક તો ઠીક છે, એનો તર્ક છે ઠીક છે, તદ્દન વજૂદ વગરનો તર્ક છે એમ નથી,
બરાબર.
પણ અહીંયા ન્યાયના વિષયમાં થોડો અટપટો વિચાર છે. અટપટો વિચાર છે એટલે કેમ કે અવસ્થામાં રાગ છે અને રાગવાળો માનવો એમાં તો ન્યાય છે, એમાં અન્યાય શું છે? અહીંયા એ પણ અન્યાય બાજુ છે. કઈ રીતે? કે પારમાર્થિક રીતે જોતા અથવા આત્માનું પરમાર્થ સ્વરૂપ વિચારતા, આત્માનું પરમાર્થ સ્વરૂપ અવલોકતા, આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને મૂળ સ્વરૂપે સ્વીકારવો એ ખરેખર ન્યાય છે. એ ન્યાયને તે સ્વીકાર્યો છે, મૂળ વાત તો આ છે. ન્યાયથી એ રીતે આત્માને તે સ્વીકાર્યો છે તો પછી બીજી વાત અવસ્થાના રાગની આપણે એને યથાસ્થાનમાં વિચારીએ. એ પારમાર્થિક વિષયના સ્વીકારભૂત ન્યાયને ન સ્વીકારવામાં આવે તો ઉપલબ્ધ ન્યાય કદાચ આ રીતે કોઈને બેસી જાય, એમ ફસાવ્યું પણ કે અવસ્થામાં રાગ છે અને અવસ્થામાં રાગ છે એટલે રાગવાળો માન્યો એમાં ખોટું શું માન્યું, એ તો ન્યાયની વાત છે. એ પણ ન્યાયની વાત ત્યારે ગણાય કે જ્યારે એ રાગના નાશનો પ્રયાસ ચાલુ થાય તો,
બરાબર.
અને એ રાગના નાશનો પ્રયાસ અથવા વિતરાગતાની ઉત્પત્તિનો પ્રયાસ વિતરાગ સ્વરૂપના સ્વીકારથી થાય છે,
બરાબર.
એટલે વિતરાગ સ્વરૂપી હું છું એમ મૂળમાં સ્વીકાર આવે પછી અવસ્થાના રાગનું જ્ઞાન યથાર્થ થાય છે. નહીતર એકાંતે રાગમય મારું સ્વરૂપ છે એવું સ્વીકાર થતા એવું સ્વરૂપ મૂળથી પૂરેપૂરું પરિપૂર્ણ એમ નહીં હોવાથી ત્યાં ન્યાય નું પણ ખૂન થાય છે. ત્યાં ન્યાય ક્યાં રહ્યો?
બરોબર.
કથંચિત રાગ છે એમ કહે, કથંચિત રાગ વાળો છું, કથંચિત રાગ વિનાનો છું એમ કહે તો સ્યાદ રાગ ની શૈલી થી યોગ્ય છે. કથંચિત રાગ વાળો છું, કથંચિત રાગ વિનાનો છું. મૂળ સ્વરૂપે રાગ વિનાનું મારું સ્વરૂપ છે અને અવસ્થામાં રાગાદિનું સ્વરૂપ છે. પણ એ રીતે સ્યાદવાદ થી આવો સ્યાદવાદ તો વ્યવહારનો જનક છે. આ એક વિષય ચાલ્યો છે નય ચક્રમાં, નામ યોગ નય ચક્ર ઉત્પત્તિ કરાવે છે. પરમ નિશ્ચયમાં લીન થવા વાળા ને ત્યાંથી પણ ખસવું જોઈએ. પરમાર્થમાં આવવા માટે વ્યવહાર પથ થી એને ખસીને નિશ્ચય સ્વરૂપમાં લીન થાય ત્યારે એને આત્મલાભ થાય છે, ત્યારે એને શાંતિ થાય છે, ત્યારે એને સ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં સુધી એને વ્યવહાર પથમાં ઊભો રહે ત્યારે એ વ્યવહાર પથમાં અનુભવ ઉપયોગમાં નથી. લગ્નમાં ભલે સાધકોને હોય પણ ઉપયોગમાં તો
નથી.
વ્યવહાર પથમાં આવીને ભલે શાસ્ત્ર રચે, વ્યવહાર પથમાં આવીને ભલે વ્યાખ્યાન કરે, વ્યવહાર પથમાં આવીને ભલે તીર્થની સમગ્ર પ્રવૃત્તિ કરે, પણ એ તીર્થની પ્રવૃત્તિમાં ઉપયોગથી સ્વાનુભવ નથી. અને ભગવાને ઉપયોગને ધર્મ કહ્યો છે. ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ઉપયોગ તે કર્મ. એટલે ભગવાનનો જે આદેશ છે, ફરમાન છે, તો એ છે કે તું તારા ઉપયોગને સ્વરૂપમાં લીન કર. ભનું તો એ છે કે ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કર. ઉપયોગનું સ્વરૂપ અનુસંધાન કરવું એને સ્થિર યોગ કહે છે. વ્યવહાર પથની પ્રવૃત્તિ છે તે અસ્થિર યોગ છે. આત્માને ઈષ્ટ શું છે? કે શુદ્ધ ઉપયોગમાં રહેવું તે ઈષ્ટ છે. ઈષ્ટ કહો કે ભલું કહો, એને ઈષ્ટ છે. એટલે અહીંયા એમ કહે છે કે બીજો ન્યાય છે સુખ દુઃખના વિષયનો, કે તું તર્ક કરે છો કે અમને રાગ છે માટે અમે રાગ વાળો માનીએ છીએ, રાગના સંબંધ વાળો રાગ છે એટલે માનીએ છીએ, પણ હવે તારે દુઃખ મટાડવું છે કે નથી મટાડવું? આ સીધી વાત છે.
દુઃખ મટાડવું,
દુઃખ મટાડવું છે કે નથી મટાડવું? જો દુઃખ મટાડવું હોય તો દુઃખ મટાડવા માટેનો ઉપાય એ છે કે હું તો રાગ વાળો છું, હું તો રાગ વાળો છું, હું તો રાગ વાળો છું. રાગના અસ્તિત્વને જાણવું એક વાત છે, અને રાગ વાળો છો એમ અવલંબન લેવું તે બીજી વાત છે. દરેક વાત તત્વની અવલંબન લેવા માટે નથી, કેટલીક જાણવા માટે છે અને કેટલીક અવલંબન લેવા માટે છે. જેટલો કોઈ વ્યવહારનો વિષય છે આ તો અશુદ્ધ પર્યાયનો વિષય છે, રાગ છે. પણ શુદ્ધ પર્યાયનો વિષય હોય તો પણ એ અવલંબન માટે કહેવામાં આવ્યો નથી. આ મૂળ સિદ્ધાંત છે.
બરોબર.
એક પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે શુદ્ધ આત્મા છે, પરમાત્મ તત્વ છે, જે સિદ્ધ પદ છે, સર્વોત્કૃષ્ટ પદ છે, એ જ એક અવલંબનને યોગ્ય છે. એનું અવલંબન લેવા જેવું છે. આ સિદ્ધાંત છે.
બરોબર.
અને આ સિવાય કોઈ પણ શુભાશુભ કે શુદ્ધાશુભ પર્યાયનું અવલંબન લેવા યોગ્ય નથી. જાણવાનો વિષય છે પણ અવલંબનનો વિષય નથી. ત્યારે જે આગ્રહ કરે છે કે હું રાગ વાળો છું, તમે કેમ ના પાડો, એમાં શું હાથ છે ને રાગ લાવવા મજાની છે પણ ભાઈ એમાં તમને અવલંબન આવે છે
બરોબર.
અને એ રીતે રાગાદી દશાનું અવલંબન આવતા તારું દુઃખ નહીં મટાય,
નહીં મટાય.
તારું પ્રયોજન દુઃખ મટાડવાનું છે કે નહીં? તમારો પ્રશ્ન ચાલ્યો, બે ચાર પ્રશ્ન ઠીક હતા, એમાં આ એક પ્રશ્ન પૂછાયો કે જૈન દર્શન એમ કહે છે કે ચંદ્રમા માણસ જઈ શકતો નથી ચંદ્ર ઉપર, આ અત્યારના વિજ્ઞાનીઓ સાબિત કર્યું.
બરોબર,
આ જૈન દર્શન ખોટું કે સાચું? જૈન દર્શન ને માનવું કે અત્યારે વિજ્ઞાન કે છે એને માણસ ઠીક મને તો ભૂખ લાગી છે કે જમવાનું જોઈએ, એ સમજાય જમવાનું તૈયાર કરવાનું. દુઃખ લાગ્યું હોય, દુઃખ મટાડવું હોય તો દુઃખ મટાડવાનું કરો.
બરાબર,
ચંદ્રમા ઉપર માણસ જાય કે ન જાય એનાથી આ આત્માનું દુઃખ
નથી.
બરાબર છે કે ટોડરમીજીએ પણ કહ્યું છે કે અપ્રયોજન ભૂત વિષયમાં કાંઈ એ કામની ચીજ નથી, સાચું જાણે ખોટું જાણે અન્યથા જાણે. હવે કાલ સુધી એમ કહેતા હતા પૃથ્વી ફરે છે, હવે એમ કે છે કે ના ના સૂર્યચંદ્ર ફરે છે, પૃથ્વી નથી ફરતી. કેટલી પેઢીઓ ભણી ગઈ, 10-20 પેઢીઓ આ વિજ્ઞાન ભણી ગઈ, આ ભૂગોળ ભણી ગઈ. કાલ મારે એમ કહેશે કે ચંદ્ર નહોતો પણ બીજું કાંઈ કરતું કે શું કરશું? માનશો પણ તમે, તમે એમ કહો કે એનો વિજ્ઞાનનો વૈભવ એટલો બધો દેખાય છે કે એને અમાન નહીં કરી શકાય. પણ વ્યવહારમાં તે તમે બહારનો વૈભવ જોઈને પૈસા ઘેરતા નથી, દેખાવ જોઈને કાંઈ વ્યવહાર કરતા નથી. એ માણસની પ્રમાણિકતાની ખાતરી થયા પછી તમે ઉધાર આપો.
બરાબર,
મારું જાણવું પડશે એ અવશ્ય પાછું આપવાનું છે, એમાં એ બિલકુલ બદદાન જ કરશે. એમ જેના પેટમાં માંસને માછલા પડ્યા છે એના કથનને તમારે સ્વીકારી લેવું છે. જેને જંગલમાં રહીને અતિન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનની નિર્દોષતા સહિત જે કાંઈ ભાખ્યું, પછી ભલે અપ્રયોજન ભૂત વિષયને પણ કયો, મૂળ તો આવ્યો છે સર્વજ્ઞની પરંપરાથી.
બરાબર,
કેવળ જ્ઞાનમાં જે પરોક્ષ પદાર્થો દૂર ક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી પદાર્થોનું નિરૂપણ આવ્યું, એની પરંપરા ગણધર દ્વારા, મુનિઓ દ્વારા, શાસ્ત્રમાં જે કંઈ જળવાય છે, સચવાય છે, સંભવ છે ક્યાંક તો ચૂક પણ થઈ હોય અપ્રયોજન ભૂત વિષય છે. પણ પ્રમાણિકતાનો સ્વીકાર કરવો એટલો તો સિદ્ધાંત રાખવો કે નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. આટલું તો 16 વર્ષે એક માણસ કહે છે કે નિર્દોષ નરનું કથન માન તે જેને અનુભવ્યું, નિર્દોષ સ્વરૂપને અનુભવ્યું એનું કથનનો સ્વીકાર કરો. બાકી ગમે એનું દેખીતું ચોખ્ખું દેખાય એટલે માની લેવું એ વાત કહે, લાભકારક નહીં થાય નુકસાનનું કારણ. અહીંયા એમ કહે છે કે ભાઈ જો તારે દુઃખ મટાડવું હોય, રાગનો નાશ કરીને એટલે દોષનો નાશ કરીને નિર્દોષ થવું હોય, આત્માની પવિત્ર દશાને તારે ઉજાવવી હોય, ઉત્પન્ન કરવી હોય, પ્રાપ્ત કરવી હોય, તો સંબંધ રાગનો અવસ્થામાં હોવા છતાં એનો અનાદર કરવો જોઈએ, સ્વરૂપ વિતરાગ પવિત્ર સ્વરૂપના આદર પૂર્વક, વિતરાગ પરમ સ્વરૂપના આદર પૂર્વક રાગનો નિષેધ કહો, રાગનો અનાદર કહો, એટલે એમ કહે કે એને અભાવ કરવાનો આ એક જ રસ્તો છે, ત્યાંથી ખસવાનો આ એક જ રસ્તો છે.
બરોબર.
નહી તો કોઈ રીતે રાગ મટાડ્યો મટે એમ
નથી.
જ્ઞાનના અથવા સ્વરૂપના વિધિ આદરપૂર્વક અને રાગના દોષના દૂષિત ભાવના નિષેધપૂર્વક નિર્દોષતાની પ્રાપ્તિ થાય છે, બીજી કોઈ રીતે થઈ શકતી નથી. એક જગ્યાએ એ વાત લીધી છે કે ભેદ જ્ઞાનનું લક્ષણ શું, કે રાગમાં દુઃખ લાગવું એ ભેદ જ્ઞાનનું લક્ષણ થાય, એવી એક વાત લીધી છે. 3 અને 7 નંબર આવી ગયો છે. રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. જે કોઈ સાધક આત્માઓને ભેદ જ્ઞાન થાય છે એની અંદરમાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કઈ ઉત્પન્ન થાય છે કે જ્ઞાનમાં, જ્ઞાન તે હું એમ જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે આમ લેવું કે જ્ઞાન તે હું એમ જ્યાં થતા અપવિત્ર અને દૂષિત મલિન એવો જે રાગ ભાવ તેના પ્રત્યે અનાદર ભાવ જાગે છે. આ હું નહીં, જેમ કોઈ કોઈને મારે કાપે છે તો ત્રાસ થાય છે બને ને. પછી મૂળ પ્રાણી હોય, ગાય હોય, કસાયખાને લઈ જાય છે,
ત્રાસ થાય
એને કાપે પેલા ત્રાસ લઈ જાય ત્યાં ત્રાસ થાય. સારી માણસ બકરા છે, ગાય છે, શાન છે, એની પંચેન્દ્રિય છે ને, એને લઈ જાય ત્યારે પાછું વટે ખેંચી ખેંચીને લઈ જાય, એને ખબર છે ક્યાં લઈ જાય છે, ઓળખે છે માણસ ખેંચે એ આમ ખેંચે ને એ આમ ખેંચે, જોનારને ત્રાસ થાય, ખેંચા ખેંચી થતું હોય ત્યારે એને કાપે ત્યારે કેમ જોઈ શકે. કેમ એમ છે કે એમાં જે કરુણતા છે, જે તીવ્ર કષાયપણું છે, એમાં એ મલિનતા છે, ભાવમાં મલિનતા છે ને, એ મલિનતા છે, દુઃખ છે એ પ્રાણીનું, એ જોનારને સહન થતું નથી. એમ રાગની મલિનતા અને રાગનું દુઃખ આ નહીં એમ થઈ જાય છે. જોનારને ત્યાં શું થાય છે, પોતે મારતો કાપતો નથી પણ જોવા મળે તો આ નહીં એમ કરે છે. એ દ્રશ્ય એને જોવા મળે તો આ નહીં, આ નહીં, આ નહીં એમ થાય છે. એનો અર્થ તીવ્ર અનાદર છે એના પ્રત્યે, એનો તીવ્ર નિષેધ છે. એ જોવા ચાહતો નથી તો કરવા ચાહે એ પ્રશ્ન નથી. એમ જે રાગના અસ્તિત્વને ઈચ્છતો નથી, પોતાની અવસ્થામાં રાગ હયાત છે એના અસ્તિત્વને ઈચ્છતો નથી, એ રાગને કરવા ચાહે છે એ પ્રશ્ન રહેતો નથી. આમ હું રાગ વાળો છું એમ પકડ કરવી તો એક બાજુ રહી એમ કે છે, પણ અવસ્થામાં રાગનું અસ્તિત્વ છે એને કહે છે કે આ નહીં, આ નહીં, આ નહીં, હું આ નહીં. જ્ઞાનનો એવો હું આત્મા એ હું છું ને આ હું નહીં એમ, એનું જેને અંદરમાં રાગ પ્રત્યે જ્ઞાનમાં તીવ્ર અનાદર ભાવ જાગે છે તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આ ભેદ જ્ઞાનના પ્રયોગનો એક ચિતાર છે.
બરોબર.
ભેદ જ્ઞાનના પ્રયોગનો ચિતાર તો વિશેષ વિસ્તાર વાળો છે, પણ આ એક એનો એક પડખું છે. એ ચિત્રનો આ એક પડખું છે, જેમ એક ચિત્રમાં અનેક રંગ પૂર્યા હોય ત્યારે આખું ચિત્ર બરાબર ઉપસે છે ને, જેવા એના મૂળ રંગો હોય ઓરિજિનલ એવા જ બરાબર રંગ પૂરે ત્યારે એ ચિત્ર ઉપસીને બહાર આવે છે. ભલે કાગળ હોય પણ ગોળ હોય તો ગોળાય દેખાય ને, કેવું હોય એવું અલગથી દેખાય. એ વેદ જ્ઞાનનો આ એક ચિત્રનો રંગ છે
બરાબર.
ઘણા રંગથી એ ચિત્ર દોરીએ એમાં આ એક રંગ છે. જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ થાય છે. આ નહીં, આ નહીં, આ નહીં, જેને આ નહીં થઈ ગયું એને આ કરવું છે એ વાતથી તમે ઘણું દૂર ગયો છે. એને વેદ જ્ઞાન પ્રગટે છે. જેટલા વિકલ્પો ઉઠે તેમાં બળું છું, તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે, એમાં ઝેર છે નથી. તીવ્રપણે રાગ નો એમને નિષેધ કર્યો છે, વિકરાળતા નો આદર કર્યો છે તીવ્રપણે. એમાં કે રાગ માત્ર એક પણ જ્યારે ભગવાને રાખ્યો નહીં, એક કણ પણ એમને રાખ્યો નહીં. સમસ્ત તીર્થની પ્રવૃત્તિ પણ રાગપૂર્વક ની તો છોડી દીધી, પછી થઈ વિતરાગ ભાવે છે તીર્થન કરાવી
બરાબર.
પણ રાગ નો પણ તો રાખો નહીં, થવી હોય તો વિતરાગ ભાવે થાવ, બાકી રાગ થી તો કરવી
નથી.
એને સ્થાયતા અહીંયા આદર્શ રૂપે પ્રતિમા જે રૂપે એમને સ્થાયતા એ વગર કહે એમ ઉપદેશ આપે છે કે વિતરાગ થા. સ્થાપવાનો અંદર ઈરાદો જે છે
બરોબર,
આશય સ્થાપવાનો એ છે કે આવા મારે થવું છે
બરોબર.
જેવા વિતરાગ પ્રભુ થયા એવા મારે થવું છે એ સ્થાપનાનો અંતર આશય છે. કે છે એમાં ઝેર છે, દુઃખ છે એમાં ઝેર છે. આત્માના આનંદ અમૃતને નાશ કરનારું એ ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે. જ્ઞાનમાં નિર્ણય કરે એટલે જ્ઞાનને પકડીને, જ્ઞાનને ગ્રહીને, જ્ઞાનને જ્ઞાન રૂપે અનુભવીને નિર્ણય કરે ત્યારે એને ભેદ જ્ઞાન પ્રગટીને સ્વાનુભવ થાય
બરોબર.
એ સ્વાનુભવ મૂળ થાય છે. અહીંયા કહે છે કે મૂળ વિતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા છે, રાગથી ઘણો દૂર રહેલો છે. મૂળમાં મૂળ સ્વરૂપે તો રાગથી દૂર રહેલો છે. ક્ષેત્રવર્તી ગૌણ કરીએ તો ભાવમાં તો ભાવથી ઘણો દૂર રહેલો છે. આવે છે નિયમ સાર ની 38મી ગાથા પછીના શ્લોકમાં વચન છે, જે કષાય થી ઘણો દૂર છે એમ એ પદ આવે છે
બરોબર.
વિલય દૂર કેવો શબ્દ, જયતી સમય સાર સર્વતત્વ એક સાર સતલ વિલય દૂર. બધા જ એક સાથે જે સર્વ નાશપામમાં યોગ્ય ભાવોથી દૂર છે. પ્રાસ્ત દુર્માર નાશ પામવા યોગ્ય ભાવથી સતલ વિલય, વિલય પામતા એવા સમસ્ત શુભ અશુભ અને શુદ્ધ પર્યાયો જે વિલય પામી રહ્યા છે તેનાથી જે દૂર છે સકલ વિલય દૂર. મૂળ સ્વરૂપ ખરેખર આત્મા છે તેવું છે ને, એવું કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કઈ ઉપાદેશ નથી. આ હું એમાં ઉપાદેશ આવી દઉં. એના અસ્તિત્વનો પરમાદર ભાવથી સ્વીકાર થયો એની ઉપાદેશ. એ સ્વીકારમાં રાગના અસ્તિત્વનો નિષેધ થયો એ રાગને નાશ. અવસ્થામાં પણ રાગના નાશ થવાની વિધિ થઈ ગઈ. સકળ નાશ પામવા યોગ્ય ભાવથી દૂર છે એમ. જે ઘણો દૂર છે એમ કેવું છે એને એના સંબંધ વાળો કહેવો એ દુઃખરૂપ છે. તે આત્મા ને દુઃખનું કારણ થશે. જીવને દુઃખનું કારણ થશે. એ અનુચિત તો છે, ખોટું તો છે, પણ દુઃખનું કારણ છે. જો દુઃખ મટાડવું હોય પ્રયોજનથી વાત લીધી છે, પ્રયોજનના દ્રષ્ટિકોણથી નિરૂપણ છે કે જો તારે દુઃખ મટાડવું હોય તો હું રાગવાળો એવા અવલંબનને છોડીને જ્ઞાનમય અનંત ગુણ નિધાન તે હું એમ તારા સ્વરૂપનો સ્વીકાર કર અને રાગનો નિષેધ કર તો દુઃખ મટશે. તે દુઃખરૂપ છે. રાગની એકતા તોડીને રાગમાં તન્મય થઈને જે રાગ વાળો હું એમ અનુભવ કરે છે એ રાગમાં એકત્વ બુદ્ધિ છે. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સાથે બહુ સ્પષ્ટ અનુભવથી સમજાય એવું મિથ્યાત્મનું કોઈ લક્ષણ હોય તો આ એકતા બુદ્ધિ છે. દર્શનનો વિષય ઘણો સૂક્ષ્મ છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને સીધું સમજવું થોડું કઠણ પડે તો અને જ્ઞાન અને અજ્ઞાનની પરખ સીધી ન આવે તો એકતા બુદ્ધિથી પકડવું રહે.
બરાબર.
દર્શનનો વિષય સૂક્ષ્મ છે. જ્ઞાનનો વિષય થોડો ભ્રમ ઉપજાવે એવો છે. ભ્રમ ઉપજાવે એવો છે એટલે શું કે સામાન્ય રીતે શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ હોય ત્યાં જ્ઞાન છે એમ સામાન્ય રીતે લોકોને સ્વીકાર આવી જાય. ક્યાંક વક્તૃત્વ શક્તિ હોય, વક્તૃત્વ કળા હોય તો પણ આને જ્ઞાન છે એમ લોકોને સ્વીકાર આવી જાય. ક્યાંક બેયનો સંગમ હોય, સુમેળ હોય, શાસ્ત્ર જ્ઞાને હોય ને વક્તાને છતાં પણ હોય ત્યારે તો ઠસી જ જાય કે નક્કી આને તો જ્ઞાન છે. પણ એ જ્ઞાનનું સ્વરૂપ નથી. આત્મજ્ઞાનનું એ સ્વરૂપ નથી. આત્મજ્ઞાન થતા તો રાગની એકતા તૂટે છે. આ જરાક કોઈ લક્ષણ છે. બીજા લક્ષણથી પકડી શકાય કે રાગમાં તન્મય થાય, રાગમાં એકાકાર થાય, રાગમાં એકત્વ થાય ત્યાં મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન અવશ્ય સદભાવપણે વર્તે છે એમ જાણવું જોઈએ. પોતે પોતામાંથી પોતાના ભાવોની પરિચયથી પરીક્ષા કરતો જાય પછી એને બીજાની પરીક્ષા આવે છે.
બરાબર.
પોતાના ભાવોને તો ઓળખે નહીં, પોતાના ભાવોનો તો પરિચય કરે નહીં અને બીજાની પરીક્ષા કરવા જાય કે આ જ્ઞાની છે કે અજ્ઞાની, તો એમાં એ ક્યાં ભૂલ છાપ ખાશે એની એને ખબર પડશે
નહીં.
એ થોડો પછીનો વિષય છે. પણ પહેલા એને એકત્વ તોડવા માટે જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન શરૂ કરે અને એનો વારંવાર અભ્યાસ ને પરિચય કરે પછી એને પોતાના ભાવોનો પરિચય થતા ઓળખાણ આવે તો એને બીજાના ભાવોનો હજી ઓળખાણ ને અનુમાન થવાનું સંભવ છે.
બરાબર.
એ પહેલા એમ વિચારી લઈએ ને નક્કી કરી લઈએ તો એમાં તો ગ્રહિત મિથ્યા દર્શન થવાની સંભાવના વિશેષ છે.
રાગની એકતા,
રાગની એકતા તોડીને અંદરમાં થશે ઉત્પન્ન રાગની ધર્મી વેદ જ્ઞાન શરૂ થાય છે, પણ એ વેદ જ્ઞાન પ્રયાસ રૂપ હોય છે, અભ્યાસ રૂપ હોય છે, એની સફળતા તો સુભોગ યુગમાં પરિણામ આવે, સ્થિર યુગમાં પરિણામ આવે, ત્યારે એ અભ્યાસની સફળતા થઈ, ત્યારથી એને ખરેખર તો એકતા બુદ્ધિ તૂટી, ત્યારથી એને ભિન્ન જ્ઞાન ધારા અને રાગ ધારા એક મગની બે ફાળ થઈ જાય એમ અવસ્થાની અંદર જુદી ધારા ઉત્પન્ન થાય છે, ધર્મ ધારા અને કર્મ ધારા, જ્ઞાન ધારા અને કર્મ ધારા, જ્ઞાન ધારા કહો કે ધર્મ ધારા કહો, એ એક વાત છે. બનાસિકા સાથે એ વિષય સારો ઉપાય છે નાટક સમયસારમાં. રાગની એકતા તોડીને, રાગને જીતીને, રાગને જીતીને શબ્દ વાપરો છો, જ્યાં રાગની એકતા તોડી ત્યાં રાગ ઉપર એને વિજય મેળવ્યો.
બરોબર.
શ્રી જય ધવલમાં તો આ વિષય લીધો છે કરણ લબ્ધિથી, ચાર લબ્ધિ પૂરી કરીને પાંચમી કરણ લબ્ધિમાં જીવ પ્રવેશ કરે છે. અસંખ્યાત સમય જાય છે, ત્રણ કરણ થાય છે, અપૂર્વ કરણ એમાં આવે છે, અપૂર્વ કરણમાં પરિણામ આવે છે ત્યારે એને જીન કહે છે.
અપૂર્વ કરણ,
કરણ લબ્ધિના પરિણામ પૂરા થતા અનંતર સમયે એક સમયનો આકરો પીડ્યા વિના શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. કોઈ જીવ કરણ લબ્ધિમાં આયુષ પૂરું ન કરે.
બરાબર.
કરણ લબ્ધિમાં શુદ્ધોપયોગમાં આયુષ પૂરું કરે, પણ કરણ લબ્ધિમાં ન કરે. પ્રયાસ છે ને શુદ્ધોપયોગમાં આવી જાય છે, અનંતર સમયમાં શુદ્ધોપયોગમાં આવવાનો છે, કરણ લબ્ધિમાં આયુષ પૂરું ન કરે.
બરાબર.
ત્યાં એને જીન કહ્યો છે, પહેલો વહેલો ત્યાં એને જીન કહ્યો છે આચાર્ય મહારાજે. એ જીન થયો શું કારણ છે કે સમ્યક પ્રકારે આત્માના સ્વાભિમુખપણે થઈને ત્યાં એને વિષય કષાય ઉપર વિજય મેળવ્યો છે. એની પરિણતિ પોતાના કંટ્રોલમાં આવી છે. સમ્યક જ્ઞાનરૂપી ચોકીદાર જાગતો જીવતો જીવ થઈ ગયો છે. હવે એના પરિણામ રાગ ઉત્પન્ન થશે તો પણ રાગની સાથે એકતા થાય એવા પ્રકારના કંટ્રોલ બાર ના થશે
નહીં. બરોબર.
રાગ સુધી નથી થશે. તમામ સાધકોને ચોથા પાંચમા અને છઠ્ઠા સાતમા વર્ગ નિરાશ, સાતમામાં તો ધ્યાન છે, છઠ્ઠામાં વિકલ્પ છે. પંચમા વર્ગ સમિતિ વૃત્તિ 28 મૂળગુણના જે વિકલ્પ છે, બુદ્ધિપૂર્વકનો શુભરાગ ત્યાં ઉત્કૃષ્ટ કક્ષાનો વર્તે છે સંગલન કષાય. ત્યાં પણ એ રાગના પરિણામથી ભિન્ન છું, જ્ઞાનમય છું એવી અનુભવ ધારા, જ્ઞાન ધારા વર્તે છે, ત્યારે એને રાગને જીત્યો છે એમ કહેવામાં આવે. સમ્યક પ્રકારે રાગ ઉપર વિજય મેળવ્યો છે એ વેદ જ્ઞાન ના ચિત્ર નો બીજો રંગ છે. રંગ નો વિશે ચાલ્યો ને, એ ચિત્ર માં અનેક રંગ છે. જે જીવ વેદ જ્ઞાન માં પ્રવેશ કરે છે એને એ પણ અનુભવ થાય છે કે રાગ માં હું ઘસડાતો નથી, રાગ ઉપર મારો વિજય વર્તે છે. માણસ એમ, વ્યસની માણસ એમ કહે છે કે વ્યસન પાસે હું હારી ગયો છું, બીડી તમાકુ ને દારૂ પાસે હું હારી ગયો છું. એથી વળી કઈક નિર્વ્યસની હોય તો એમ કે મન પાસે હું હારી ગયો છું, મન છે વસ્થ તું નથી. એ પરિસ્થિતિ ભેદ જ્ઞાન માં પહેલી ખરાબ થાય. ભેદ જ્ઞાન ની જીવ બરાબર એમ અનુભવ કરે છે કે હવે મન મારા વશમાં, મારા કાબુમાં વસે છે, હવે મારા ઉપર રાજ કરે છે એમ નથી, મેં એના ઉપર બરાબર વિજય મળ્યો. હવે ગમે તે પરિણામ થાય, થઈ શકે એ પરિસ્થિતિ મનની પણ રહી નથી, એટલું મન નિર્બળ થઈ ગયું છે. મન બે પ્રકારે નિર્બળ થાય, એક નબળું થાય ત્યારે પાગલ પણ આવે, જ્ઞાન પણ આવે, નથી કહેવા માણસ મન નબળું થઈ ગયું છે. મન નબળું થાય એટલે માનસિક રોગ જેને કહેવામાં આવે છે,
બરોબર,
અંગ્રેજીમાં એને મેન્ટલ ડિપ્રેશન કહે છે, દબાણ, અથવા જેને આપણે એમ કહીએ છીએ કે ટેન્શન બહુ રહે ત્યાંથી મન નબળું પડવાની શરૂઆત થાય. બહુ ટેન્શન રાખતા હોય એને આ ચેતવા જેવું છે, એને મન નબળું પડવાની શરૂઆત થાય,
બરાબર.
પછી મન કેટલું નબળું પડે કે અશક્તિ અશક્તિને લાવે, જેમ શક્તિ શક્તિને લાવે તેમ અશક્તિ અશક્તિને લાવે, એમ વિશેષ વિશેષ મન વધારે નબળું પડી જાય ત્યારે પરિણામ અનુસાર બહારમાં ચેષ્ટા થાય, એને લોકો ગાંડ પણ કહે છે, મેડનેસ. અહીંયા એમ કહે છે કે રાગ ને જીતે છે, માનસિક શક્તિ પહેલા વધે છે, એમાં માનસિક શક્તિમાં જ્ઞાન શક્તિ લીધી છે, વિચાર શક્તિમાં જ્ઞાન બળવાનું,
જ્ઞાન બળ,
રાગ નિર્બળ થયો, એમાં રાગ ઉપર વિજય મેળવે છે પહેલા,
બરોબર,
એ રાગ ને જીતે છે, વેદજ્ઞાન થી રાગ ને જીતવાની
છે.
રાગ ને જીતીને, રાગની ઈર્ષા તોડીને, રાગને જીતીને, બીજી બાજુ અંદરમાં સ્વભાવની એકતા કરે તો સાચો જૈન કહેવાય, નહીં કરે એને જીત મેળવા વગરનો જૈન કહેવાય નહીં. નામધારી જૈનની વાત નથી, એટલે સાચો જૈન એવો શબ્દ પૂરી
જાય
છે. બધો ખ્યાલ આવે છે ત્યારે કહેવાતા જૈન માં ગડબડ નો પાર રહ્યો, જે બીડી તમાકુનો સ્પર્શ કરાય નહીં એના વગર હાલે નહીં. પછી તો આગળની વાત તો કઈ કરવા દેવી કહે છે કે સાચો જૈન જીતે તેને જૈન છે, ગુણવાચક નામ. જેમ સાધુ કોઈના ઘરમાં જન્મતા નથી, સાધુ જન્મ છે, સાધુ થાય છે, એમ જૈન પણ થાય છે ગમે ત્યારે,
બરોબર.
જન્મે જૈન તે જૈન છે
નહીં,
જૈન થાય તે જૈન છે, એને જૈન કહેવામાં
આવે.
રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે, સ્વભાવ એટલે સિદ્ધ પદની એકતા કરે, એકતા સાધે તેને સાચો જૈન કહેવામાં આવે છે. બાકી કહેવાતા જૈન એને ગુરુદેવ ઉપમા આપતા હતા કે કરિયાતું ભર્યું હોય, કરિયાતાના કોથળા ઉપર સાકર એવું નામ લખે તો કઈ કરિયાતું કડવું મટી ને ગયું થાય, મીઠાશ આવે
કઈ,
ખાંડ નું બારદાન ખાલી થયું હોય, ઉપર છાપેલું હોય ફલાણ બિલની ખાંડ, મોટા મોટી મોટા દાણાની મીઠી ને અંદર ભરે કરિયાતું નીકાળી દીધી, પછી એથી કઈ કોથળાનું નામ લખે, કઈ અંદર નો માલ કઈ મીઠો થાય
નહીં,
એમ નામે જૈન થી કઈ જૈન પણ આવતું નથી. તેને સાચો જૈન કહેવાય છે. આ જૈન ની પરિભાષા આવી ગઈ છે,
બરોબર.
વાત તો કરવી છે સમયસાર ની ત્રીજી ગાથામાં, પ્રવચનમાં તો વિશેષ રીતે આવે, ત્યાં તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, અને દ્રવ્ય પોતાના દ્રવ્યગુણ પર્યાયથી પોતાની મર્યાદામાં રહે છે, એ એને શોભે છે, બીજું એને શોભતું નથી, એ વાત છે,
બરાબર.
કાયમી લક્ષણ સ્વભાવ સાથે નકલી ભાવ જોડવો કે દુઃખરૂપ છે અને ખેદ છે. કાયમી લક્ષણ સ્વભાવ સાથે નકલી ભાવ જોડવો તે દુઃખરૂપ છે અને તે ખેદ છે. કાયમી લક્ષણ જ્ઞાન સ્વભાવ સમીસાની 39મી ગાથામાં પ્રારંભમાં એ વાત કરી છે. અજીવ અધિકાર શરૂ કર્યો છે ત્યારે આચાર્ય નારાજ એમ કે આ જે આત્માનું લક્ષણ છે ને એને નહીં જાણવાથી બધી ગડબડ થઈ છે.
બરાબર,
આત્માનું લક્ષણ જ્ઞાન છે. શા માટે જીવ મૂંડ જ્ઞાની થાય છે? કે આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે શા માટે જીવ અજ્ઞાની થયા? અથવા અજીવને જીવ કેમ માને છે? અજીવને જીવ અનેક પ્રકારે માને છે. કાં તો શરીરને જીવ માને છે, એટલે શરીરની ક્રિયાને જીવની ક્રિયા માને છે. તુંગલની ક્રિયાને જીવની ક્રિયા માને છે. રાગને જીવ માને છે. પુનરૂપ અધ્યવસાનને જીવ માને છે. એમાં સાતા સાતા વિદેહને જીવ માને છે. એના તીવ્ર મંદ મંદ અનુભાગને જીવ માને છે. એ બધો વિષય અહીંયા લીધો છે. તો એવું બધું માનવાનું શું કારણ?
શું કારણ?
એવા અજીવને જીવ માનવાનું કારણ શું છે? કે આ જગતમાં આત્માનું જે અસાધારણ જ્ઞાન લક્ષણ છે એને નહીં જાણવાને લીધે જ્ઞાન લક્ષણથી આત્માને જ્ઞાનમય પણ નહીં ઓળખવાને લીધે, નહીં જાણવાને લીધે નપુસકપણે અત્યંત વિમૂઢ થયા થતા એનાથી ભિન્ન પડવું એમાં પુરુષાર્થ છે. એમાં એકત્ર થઈ જવું એ તો અપુરુષાર્થ નથી. તાત્વિક પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરમે એટલે અજીવને પણ આત્મા કહે છે, આત્મા બકે છે. એવા શબ્દો એ બકવાસ કરે છે કે આત્મા છે. શરીરની ક્રિયા મેં કરી એ અજીવમાં જીવને માનીને બકવાસ કરે છે. બકે છે જેમ કે જ્ઞાનપણમાં બકે છે, એમાં બકે છે, એમાં અજ્ઞાનમાં
બકે છે.
બકે છે પહેલી નીતિમાં એ વાત. આઠમે પાને ફરી જ્ઞાન આત્માનું સાધારણ લક્ષણ છે એના ઉપર પ્રવચન છે. જ્ઞાન દ્વારા જે જણાયેલો છે આ અગ્રદેવનું પ્રવચન ચાલે છે. જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા એ જણાવ્યું છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ ઉપલબ્ધિ થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન, સમ્ય જ્ઞાન. એ સમ્ય જ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ નહીં જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે. ત્યારે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભ રાગ પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્મલાભ થાય. એમ એકત્વ કરનારાઓ એમ માનનારાઓને અહીં નપુંસક કયા છે. સાધારણ લક્ષણ નહીં જાણવાથી ઓગણચાલીસ મિનિટ 38 ગાથા જીવ અધિકાર પૂરો કરીને અજીવ અધિકાર શરૂ કરે છે ત્યારે આ રીતે ટીકાનો પ્રારંભ કરે છે. આત્માનું અસાધારણ લક્ષણ છે એને નહીં જાણવાને લીધે વ્યામો થયો છે. અજીવમાં જીવનો વ્યામો, વ્યામો એટલે ભ્રમ થયો કે આ જીવ છે, આ હું છું, આ મારું છે ને આ હું છું. રાગ ને રાગ નો વિષય એ બધો જીવ પણ જણાય છે, એ ભ્રમ છે. અહીંયા લક્ષણ નો વિષય અને કાયમી લક્ષણ જ્ઞાન સ્વભાવ, કાયમી લક્ષણ જ્ઞાન સ્વભાવની સાથે નકલી ભાવ એટલે રાગ ભાવ તેને જોડવો વિકૃત છે. જોડવું એટલે એકતા કરવી. જે નકલરૂપ ભાવ છે, આર્ટિફિશિયલ ભાવ છે, કૃત્રિમ ભાવ છે, જેમાં કરવું એમ આવે છે, આ રાગને મેં કર્યું એમ આવે છે, એવું જે એકત્વ થાય છે. હું તો જ્ઞાન સ્વભાવી અસલ કાયમી લક્ષણ સહિત છું, એ બેનું જોડાણ કરવું અંદરમાં, રાગ સાથે પોતાને જોડવો તે દુઃખરૂપ છે, અથવા તે દુઃખમય છે, અથવા દુઃખનું ઉત્પાદન ત્યાંથી શરૂ થઈ જાય. હું રાગ વાળો એમ રાગમાં ખેંચાય છે. શાંત સ્વરૂપી જ્ઞાન, શાંત સ્વભાવી જ્ઞાન, અશાંત ભાવ એવા રાગ સાથે ખેંચાયને નીચળાય છે. એક માણસને ખેંચે નહીં, એનો મીટલો કરી નાખે ખેંચીને, અને આકુરતા થાય જીવને અંદરમાં રાગના એકત્વમાં આકુરતા થાય છે, ખેદ થાય છે. એ દુઃખ થવાનું વિજ્ઞાન છે. દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું જીવને, દુઃખ કેમ થયું એમ ન જાણે તો દુઃખ કેમ મટે એ ક્યાંથી જાણશે?
બરોબર.
રોગનું નિદાન જ ન થાય તો રોગ મટવાનો ઉપાય થાય એ પ્રશ્ન રહેતો
નથી. બરોબર.
મોટામાં મોટી શરીર વિજ્ઞાનમાં જો પણ આ પદ્ધતિ હોય તો એક આયુર્વેદમાં છે. બાકી તો બધા ટ્રાય એન્ડ એરર મેથડ ઉપર બધા ઔષધો ચાલે છે. આ નહીં તો આ પ્રયોગ કરો, આ નહીં તો હોમિયોપેથી નહીં રહ્યું છે, આ નહીં તો આ પ્રયોગ કરો, આ નહીં તો આ પ્રયોગ કરો, આ નહીં તો આ પ્રયોગ. એ થોડાક મૂળમાં જાય છે, પણ પ્રયોગનો વિષય તો એ લોકોએ એમને બીજી બીજી ની ખરીદી કરે છે. એવું આયુર્વેદમાં નથી, મૂળ તો સર્વજ્ઞથી
આવે
છે. સર્વજ્ઞની વાણીમાં તો કોઈ ચીજ બાકી રહી
નથી,
લોકાલોકનું સ્વરૂપ આવ્યું એમાં શું બાકી રહ્યું. શરીર વિજ્ઞાનનો વિષય આવ્યો એને આયુર્વેદ કહેવામાં આવે. અત્યારે તો એના ધ્યાનમાં રહે છે, એને જાણવું હોય તો એને 200-400 વર્ષ લાગે. એવો બહો વિષય. પણ મૂળ જેને રોગ કેમ થાય, દુઃખ કેમ થાય ન મટે ન જાણે તો એને મટાડવાનો ઉપાય પણ એ જાણી શકે
નહીં,
યથાર્થ પણે. પ્રભુ જીન સ્વરૂપી આત્માને નાનામાં નાના રાગના રજકણ સાથે સંબંધ જણાવવો તે વી સંવાદ છે અને દુઃખરૂપ છે. આ શબ્દ મૂળમાં બોલે છે. વિસંવાદ તેથી બને વિખવાદની બંધન કથા એકત્વમાં. એકત્વ જે ત્રિકાળી એક સ્વરૂપ આત્મા છે એને રાગ સાથે કે શરીર સાથેનો સંબંધ ઊભો કરવો, નવો સંબંધ જ્યાં જોડવો, સ્વીકારવો, તે આત્માની દશામાં વિખવાદ ઊભો કરવા બરાબર
છે.
આ અંદરનો મૂળ વિશ્વાસ છે.
બરાબર.
તે વિશ્વાસમાંથી પછી બહારના વિશ્વાસો ફાટી નીકળે. મૂળ વિશ્વાસ અહીંથી ઉત્પન્ન થાય.
પરમ નિશ્ચય સ્વરૂપ જે આપણે કહ્યું ને પછી યાદવાદ ને ધીલો પડી ગયો, પરમ નિશ્ચયમાં તો એને હટાવી દીધો. એ વાત આગળ કરી.
યાદવાદ છે આગમનો વિષય.
હા જી.
અને પરમ નિશ્ચય છે અધ્યાત્મનો વિષય.
વાહ વાહ વાહ.
આગમ અને અધ્યાત્મ એવા બે વિભાગ છે. અધ્યાત્મ એ પર છે, આગમ થી અધ્યાત્મ
પર છે.
હું પર છે. એકમાં બીજાની ટાંગ લગાડાય
નહીં,
પછી ઠેકાણે રહીએ એવું. આચાર્ય વાત કરી છે, નહીતર તો માણસ સ્વીકારવા તૈયાર થાય એમ. તમે આગળ થી આગળ જવાની વાત કરો, જૈનાગમ થી વાત કરી શકે. વસ્તુ વ્યવસ્થા ને વસ્તુ નું બંધારણ જૈનાગમ માં છે. ઊંડાઈ પણ અમાપ છે, પાર વિનાનો માપ વિનાનો ઊંધો થાય
બરોબર.
ત્યારે હંમેશા દુનિયામાં રીત અને વિધિ નો એ પ્રકાર છે કે મોત ને બાજો તો તાવ આવે. સફળ કરવું હોય તો મોત ને બાજુ તો તાવ આવે એમ કહેવાય છે. એમ એને જયારે ઊંધાઈ નથી છોડાવવો છે અને કાઢવો છે, એને અહીંથી ઉપાડવો પડે. એક વાર આટલો બધો દૂર છો, કેટલો દૂર છો કે તારે કઈ દેવા કે દેવા
દેવા
અવસ્થામાં છે ને કે અવસ્થામાં છે એની ખબર છે. પછી આ વાત આવે
બરોબર.
એમાં આગમ ને વચ્ચે લાવવાની ક્યાંય આવશ્યકતા
નથી.
પ્રભુ જીન સ્વરૂપી આત્માને નાનામાં નાના રાગ ના રજકણ સાથે મલિન કણ છે ને, વિશ્વાનો કણ નાનો હોય તો પણ મલિન છે. પવિત્ર એવા જીન સ્વરૂપી આત્માને નાનામાં નાના મલિન રજકણ સાથે સંબંધ જણાવવો એ વાળો માનવો એ વિસંવાદ છે. એની સાથે જરાય મેળ ખાય એવો વિષય
નથી.
માણસ શુદ્ધ એટલે પરિશુદ્ધ ચોખ્ખું હોય એમાં થોડું પણ મલિન ની જરૂર, મલિન હોય એ વાત શોભતી નથી. એમ આત્મા જે જીન સ્વરૂપી છે, ગુરુદેવ તો ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા. નાના બાળકને પણ એમ પૂછે ગુરુદેવ શું કહે છે તો કે ભગવાન આત્મા કહે છે. બીજુભાઈ ને તો ભગવાન આત્મા તો એ પ્રસિદ્ધ થઈ ગયો છે. એ જીન સ્વરૂપ ભગવાન આત્માને નાનામાં નાના રાગના રજકણ સાથે મલિન કણ સાથે સંબંધ જણાવવો, સંબંધ વાળો જણાવવો એને, કે આ સંબંધ વાળો છે મારે એટલો તો સંબંધ ખરો એની સાથે, તે વિસંવાદ છે અને તે વિકૃત છે. એને સ્વીકારવા જેવું નથી. એનો નિષેધ કરીને તાત્પર્ય એનું એ છે કે અવસ્થાના રાગનો નિષેધ કરીને એ રાગને મટાડવો ઘટે છે. રાગ વાળો છું એમ ન્યાયથી ગ્રહણ કરીને પકડ કરવા માટે એ ન્યાયને ગ્રહણ કરવા જાય તો ન્યાય તને અન્યાય સાબિત થઈ જશે, તને જ અન્યાય રૂપે થઈ જશે, તને દુઃખનું કારણ થશે. અન્યાયથી તો દુઃખ થાય ને, કે ન્યાયને ન્યાયના બાને પણ રાગને પકડી રાખવો કે રાગ તો મારો, રાગ તો મારામાં થયો, મેં કર્યો. પ્રમાણિક પણ હું સ્વીકારું છું કે રાગને મેં કર્યો. એ પ્રમાણિકતા અને અપ્રમાણિકતા જાણવાનો વિષય છે, પકડ કરવાનો. પ્રમાણિકપણે તે ભૂલ કરી છે એ ભૂલ છોડવા માટે કે ભૂલને પકડી રાખવા માટે? ભૂલનો સ્વીકાર પ્રમાણિકપણે ક્યારે કરે છે? કે જ્યારે એ ભૂલને છોડી દે છે ત્યારે. જો ભૂલને ન છોડે અને તે જ ભૂલને ચાલુ રાખે તો એનો ભૂલનો સ્વીકાર અપ્રમાણિક છે, પ્રમાણિક
નથી. બરાબર,
સીધી વાત છે.
સીધી વાત
એ રીતે અહીંયા આત્માને મૂળ સ્વરૂપે સ્વીકારતા શરૂઆતથી, આ શરૂઆત થી છે એમ નથી, આગળ જતા ઊંચી ઊંચી વાત છે. પહેલેથી પ્રારંભમાં મૂળ સ્વરૂપ અનાદિ અનંત રાગ વિનાનું, રાગથી નહીં સ્પર્શાયેલું, રાગથી દૂર વર્તતું એવું, દૂર રહેતું એવું સ્વરૂપ અંતરમાં ગુપ્ત તત્વ છે, ચમત્કારિક તત્વ છે, અદ્ભુત તત્વ છે, એને સ્વીકારવું, એને એટલું સ્વીકારવું ને રાગને એની સાથે જરા પણ જોડવો નહીં.
બરોબર,
રાગ થાય એનો નિષેધ કરવો, આ નહીં. આ રાગ છે તે કરવા જેવો નથી, કરવા જેવો નથી ને રાખવા જેવો પણ નથી. એ ન થાય એમ જે ઈચ્છે એને એનો નકાર આવ્યા વિના રહે નહીં. જો નકાર નથી આવતો તો એ ન થાય એમ એની ભાવના પણ રહેતી નથી. ખરેખર તો સ્વરૂપની ભાવનાનો એ તીવ્ર પ્રકાર છે. વિદ્રાગ સ્વરૂપી આત્માની ભાવનાનો આ તીવ્ર પ્રકાર છે કે જેમાં એનાથી વિરુદ્ધ એવા રાગનો નકાર આવ્યા વિના રહે નહીં. અને ત્યાંથી વેદની ઉત્પત્તિ થાય.
બરોબર,
ત્યાંથી એની શરૂઆત થાય. એ ભાવનાના ફળમાં જ વેદના ઉત્પન્ન થાય છે. જ્યાં સ્વરૂપની ભાવના એની અસલ સ્વરૂપને પકડે છે, ભાવના પોતાના અસલ સ્વરૂપને પકડે છે, ત્યાં વેદના પ્રારંભ થઈ જાય.
બરોબર,
આ ભાવના અને વેદના પ્રયાસનો આરાધનાનું આ અનુસંધાન અહીંથી છે.
પરમ કૃપાળુ શ્રીકાંત ગુરુદેવનો જય સનાતન દિગંબર જય ધારાણો જય.